मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्त मंगलम सर्व मंगल मांगल्यम कल्याण कारकम प्रधानम सर्व धर्मानम जैन पितृ शासनम जैन पितृ शासनम।
અચ્છા, હવે આજે આપણે લાસ્ટ ટાઈમ દ્રવ્યનો પાઠ શીખ્યા પછી સાત ભગવાન મહાવીર વિશે આપણે જોઈશું. હા, બધા પાઠની અંદર તમે માર્ક કર્યો છે, બાલબોધ એક માં, બાલબોધ બે માં, એ બધાની અંદર એક પાઠ જેને કહેવાય કે પ્રથમાન યુગનો પણ મૂકવામાં આવ્યો છે. પ્રથમાન યુગનો પાઠ એટલા માટે મૂકવામાં આવ્યો છે, વાત એમ છે કે ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાકતા છે. ચારે અનુયોગ વિતરાકતા જ બતાવે છે, પણ બધાની સ્ટાઇલ અલગ અલગ હોય છે. દ્રવ્ય અનુયોગનું તાત્પર્ય પણ વિતરાકતા છે અને આ પ્રથમાન યુગનું તાત્પર્ય પણ વિતરાકતા છે. દ્રવ્ય અનુયોગની અંદર સીધા છ દ્રવ્ય આગમ વિવક્ષામાં અને છ દ્રવ્યમાં સારભૂત આત્મદ્રવ્ય અધ્યાત્મ વિવક્ષામાં અને એના અવલંબનથી સુખની પ્રાપ્તિ અને મોક્ષ માર્ગ અને મોક્ષની દશા એ બધાનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રથમાન યુગમાં પણ જેને કહેવાય કે કયા જીવને મોક્ષ થયો, કયા જીવે કેવી કેવી ઘટનાઓમાં પુરુષાર્થ કર્યો, કયા કયા મહાપુરુષાર્થથી જીવોએ આટલા કર્મોના ઉદયમાં પણ પોતે વિચલિત ન થતા કેવો પુરુષાર્થ ઉપાડ્યો, અનેક પ્રકારના ઉપસર્ગ આવ્યા હોવા છતાં પણ પોતાના આત્માની સાધના કેવી રીતે કરી, પોતાની પર્યાયમાં અનંત મિથ્યાત્વ હોવા છતાં પણ એનો નાશ કેવી રીતે કર્યો, આમ કરીને સમયસારની વિષય વસ્તુ દ્રવ્યાન યુગમાં.
હા, જય જીનેન્દ્ર. હા,
બધાને સંભળાય છે?
સ્વધર્મ સ્વર્ગ નો દેવ થાય છે. હવે ત્યાંથી જેને કહેવાય કે નીકળીને અહીંયા આગળ ફરીથી પાછો જેને કહેવાય કે અયોધ્યા નગરીની અંદર ઋષભ ભગવાન જે અલૌ પરિણામો ની અંદર તીવ્ર કસાય હતી, બધા જીવોને હણતો હતો જંગલ ની અંદર, અને એને સાગરસેન મુનિરાજ નો સંગાત થયો, અને એ સાગરસેન મુનિરાજ ને જોતા જ જેના પરિણામોમાં શાંત શાંત દશા ઉત્પન્ન થઈ. શાંત દશાનો અર્થ અહીંયા સમ્યક દર્શન ના સમજતા, કસાયની મંદતા થઈ, અને જેને કહેવાય કે પછી એ મુનિરાજે એને ઉપદેશ આપ્યો કે તું આ પ્રમાણે શિકાર કરે છે અને માંસ ભક્ષણ કરે છે તો કહે છે કે એનાથી તારી અનંત દુર્ગતિ થઈ શકે છે, માટે આ બધું છોડી દે. એને આ વાત બેસી જાય છે અને અહિંસા વ્રતનું સ્થૂળ રૂપથી પાલન કરે છે. અને જીવન દરમિયાન જેને કહેવાય કે કોઈ પણ જીવને હવે એ શિકાર કરતો નથી, માંસ ભક્ષણ કરતો નથી, અને જેને કહેવાય કે આવી રીતે જીવન પર્યંત એક મુનિરાજના સમાગમમાં પોતાના પરિણામોની અંદર આટલો ફેરફાર આવી ગયો અને પોતે જેને કહેવાય કે મરણ કરીને સૌધર્મ સ્વર્ગમાં દેવ થાય છે. પુરરવા ભીલ જે મહાવીર સ્વામી ભગવાનનો પૂર્વનો ભવ હતો, અને અહીંયા આગળ સૌધર્મ સ્વર્ગનો દેવ થઈને જેને કહેવાય કે ત્યાં અજ્ઞાન હતું પરંતુ કસાયની મંદતાના ફળમાં દેવ થયો, અને ત્યાંથી પછી આયુ વિતાવીને ત્યાંથી ચ્યુત થઈને અહીંયા આગળ અયોધ્યા નગરીની અંદર રાજા ઋષભદેવ જે આપણા પહેલા તીર્થંકર થયા, અને એ પહેલા તીર્થંકરના પૌત્ર તરીકે અહીંયા આગળ એ પુરુરવા ભીલનો જે સ્વર્ગમાં ગયો હતો અને સ્વર્ગમાંથી ચ્યુત થઈને આ મરીચી જેને કહેવાય કે મારીચી નામનો જે છોકરો તે ત્યાં આગળ એ જેને કહેવાય કે ઋષભનાથનો પૌત્રો અને ભરતનો છોકરો એ અહીંયા આગળ સમજો કે આવી રીતે જ અહીંયા આગળ જન્મ લે છે. હવે વાત એમ છે કે ઋષભદેવ રાજા પહેલા આ કાળના વર્તમાનમાં, જેને કે આ કાળમાં એટલે ચોથા કાળ હમણાં ગયા તેના પહેલા તીર્થંકર થયા, એમનો છોકરો પહેલા ચક્રવર્તી થયા ભરત મહારાજ, અને આ બંને અને એમનો આ જે છોકરો મારી છે, જેને કહેવાય કે અહીંયાગળ જેને જુઓ કસાયની મંદતાના ફળની અંદર જેને કહેવાય કે તીર્થંકરના ઘેર જન્મ થયો. વિચાર કરો તમે, એવું એને પુણ્ય બંધાયું ત્યાં આગળ, તો એ અહીંયા આગળ તીર્થંકરના ઘેર એનો છોકરાનો જેને કહેવાય કે છોકરો તરીકે અહીંયા આગળ એને જન્મ લીધો. હવે વાત એમ થઈ કે હજી કાળ બાકી છે, ઘણા કાળ પછી એ અંતમાં સમજો 24માં તીર્થંકર થવાના છે. તો જેને કહેવાય વચ્ચો કાળ અજીન, આટલો મોટો કાળ જે સંસારમાં અજીન રહેશે, તેમના અનેક પ્રકારના ભવ પણ જોવામાં આવશે, અને અનેક પ્રકારના ભવ જે જોવામાં આવશે તો એના નિમિત્ત તરીકે એ જીવના એવી જાતિના પરિણામ પણ જોવામાં આવશે. તો અહીંયા એના પરિણામોની જોવો વિચિત્રતા કેવી છે કે અહીંયા આગળ સમજો કે રાજા ઋષભદેવે જેને કહેવાય નીલાંજનાનું નૃત્ય દેખીને જેને કહેવાય વૈરાગ્ય જાગ્યો અને એમને દીક્ષા ધારણ કરી, અને એ રાજા ઋષભદેવ જે મુનિદશા અંગીકાર કરી, તો એમની સાથે દેખા દેખીમાં બીજા 4000 રાજાઓએ પણ દીક્ષા લીધી, અને એની અંદર આ એમનો પૌત્ર મારીચી જે મહાવીર સ્વામીનો જીવ છે તેને પણ એ બધાની સાથે એમને દીક્ષા લીધી. હવે ઋષભદેવ જે મુનિરાજ હતા તે તો આત્મજ્ઞાની પુરુષ હતા, એ તો 6 માસ સુધી પોતાની મસ્તીમાં મસ્ત હતા, પરંતુ જે બીજા બધા રાજાઓ હતા એ ભૂખ અને પ્યાસના કારણે આત્મજ્ઞાન રહિત હતા, તો તેઓ બધા ભ્રષ્ટ થવા લાગ્યા, અને એની અંદર આ મારીચીનો જીવ પણ આવી રીતે ભ્રષ્ટ થવા લાગ્યો. અને એ પછી આગળ જેને કહેવાય કે ફરીથી પાછા જેને કહેવાય કે એની આખી કથા અલગ આવે છે પાછી, કે જેને કહેવાય કે દેવો દ્વારા જેને કહેવાય કે આકાશવાણી છૂટે છે અને કીધું કે તમે આવી રીતે જીન મતને ન બગાડો, જો તમારાથી ના રહેવાતું હોય તો તમે અહીંયા આગળ જેને કહેવાય કે ફરીથી વસ્ત્ર ધારણ કરી લો, એ પ્રમાણેની જેને કહેવાય કે આકાશવાણી છૂટી. પછી અહીંયા આગળ તીર્થંકર ઋષભદેવની જ્યારે દિવ્યધ્વનિ ખીરી, એમને કેવળ જ્ઞાન થઈ ગયું અને એમની દિવ્યધ્વનિ ખરવા લાગી, તો અહીંયા આગળ જેમનો પુત્ર ભરત હતો ચક્રવર્તી ભરત, તે અહીંયા આગળ એમને પૂછે છે કે શું પ્રભુ આપના કુળની અંદર બીજો પણ કોઈ તીર્થંકર થશે આગળ જઈને? તો કે છે કે એમને એમની વાણીમાં એ વખતે આવ્યું રાજા ઋષભદેવ જે મુનિ અવસ્થા થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, તો એમના કેવળ જ્ઞાનની અંદર એ આવ્યું કે તમારો પુત્ર આ જે મરીચી જે છે તે આવતા 24 નંબરના તીર્થંકર તરીકે જેને કહેવાય કે એ એમનો ભાગ લેશે, એ પોતે જેને કહેવાય કે તીર્થંકર થવા વાળો છે. આ પ્રમાણે એમની વાણીની અંદર આ વાત આવી. ગજબની વાત એ છે કે એમને આ સાંભળ્યું કોને? મારીચીના જીવે પણ આ સાંભળ્યું કે હવે મારો નંબર 24માં તીર્થંકર તરીકે લાગવાનો છે, પરંતુ એમને એ કોઈ વાત વિશેષ રૂચિ નહીં, થોડુંક અભિમાન બી આવ્યું કે 24મો શું, હું તો બીજો થઈને બતાવીશ. અને જેને કહેવાય કે પણ પછી જેને કહેવાય કે ભ્રષ્ટ થયા એ જ ભાવમાં, મરીચીનો જીવ એ ભાવમાં જેને કહેવાય મુનિ વેશ તો છોડી દઈએ, ભ્રષ્ટ થયા અને તાપસનો વેશ ધારણ કરીને એમને સાંખ્ય મત ચલાવ્યો. બીજા 363 પાખંડ મત એમને ચલાવ્યા, એકાંતવાદનું પોષણ કર્યું, મિથ્યાત્વનું એમને પોષણ કર્યું અને એ જીવન એમને કાઢ્યું. પરંતુ જેને કહેવાય કે તાપસનો વેશ ધારણ કરીને એવી કુતપસ્યા અને કસાયની મંદતામાં એ જીવ 5મા સ્વર્ગમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. જેવો આ સ્વર્ગોમાં જે ઉત્પન્ન થવું થાય છે તે કસાયની મંદતામાં ઉત્પન્ન થાય છે. અન્ય મત હોય ને અન્ય મતી, તો એ પણ જેને કહેવાય કે 12મા સ્વર્ગ સુધી ઉત્પન્ન થઈ શકે છે, એમાં કોઈ નવીનતા નથી જેને કહેવાય. એટલે કે એ કહે છે કે આ બધા કસાયના ફળ છે, મંદતાના ફળ છે, તો આવી રીતે ત્યાં આગળ ઉત્પન્ન થઈ જાય છે. પણ તેથી શું, જો અજ્ઞાન છે તો વળી પાછા ત્યાંથી નીચે ઉતરીને જેને કહેવાય કે બીજી અધોગ અનેક પ્રકારની અધિગતિઓની અંદર પણ જીવ રખડે છે. કોઈને પ્રશ્ન થાય કે આવું બધું કર્યું તો એ સ્વર્ગોમાં કેમ જાય છે? વાત એમ છે કે સ્વર્ગોમાં જવાનું કારણ મૂળમાં જેને કહેવાય કસાયની મંદતા છે, એના કારણે જેને કહેવાય કે સ્વર્ગાદિમાં એ જીવો ચાલ્યા જાય છે. હવે આપણે એની કથામાં આગળ વધારીએ તો જેને કહેવાય કે એ મરીચીનો જીવ ત્યાંથી ચ્યુત થઈને જેને પાંચમા સ્વર્ગમાં દેવ થાય છે, અને પછી ત્યાં આગળ પણ અજ્ઞાનવશ પોતાનું જીવન ત્યાં વિતાવીને અને ત્યાંથી ચ્યુત થઈને અહીંયા આગળ મનુષ્ય પર્યાયમાં બ્રાહ્મણનો પુત્ર પ્રિય મિત્ર થાય છે, ત્યાંથી પાછો દેહ છોડે છે તો પહેલા સ્વર્ગમાં દેવ થાય છે, વળી પાછી ત્યાંથી ચ્યુત થાય છે તો બ્રાહ્મણનો પુત્ર પુષ્પમિત્ર થાય છે, પછી કુતપના પ્રભાવથી એ પૌની અંદર કુતપ કરવા લાગે તો ત્યાંથી બીજા સ્વર્ગમાં જાય, ત્યાંથી પાછો ફરીથી જેને કહેવાય કે અગ્નિસિંહ નામનો બ્રાહ્મણનો પુત્ર થાય, ત્યાંથી ત્રીજા સ્વર્ગમાં જાય, ત્યાંથી પાછો ચ્યુત થઈને અગ્નિમિત્ર બ્રાહ્મણનો પુત્ર થાય, ત્યાંથી ચોથા સ્વર્ગમાં, ચોથા સ્વર્ગમાંથી ભારદ્વાજ, આવી રીતે અનેક પર્યાયો ધારણ કરીને અહીંયા તો હવે પુણ્ય ખૂટી ગયું, કારણ કે અજ્ઞાન દશામાં એક સરખા પરિણામ રહેતા નથી, એક સરખા સ્વર્ગને જવા યોગ્ય ભાવ રહેતા નથી, તો હવે થયું શું કે કેટલાક ભાવ તો સ્વર્ગના ને મનુષ્યના, સ્વર્ગના ને મનુષ્યના, સ્વર્ગના ને મનુષ્યના કાળ્યા, અને હવે ત્યાંથી ચ્યુત થઈને અને પછી ધીરે ધીરે કેટલીય ત્રસ પર્યાયોમાં કાઢ્યો, કેટલી એકેન્દ્રીય પર્યાયોમાં કાઢ્યો, અરે ત્યાં સુધી કે નિગોદાદી અવસ્થામાં પણ એમને કાઢ્યો, એવી રીતે કેવી રીતે લોજિક બેસે? એટલા માટે બેસી શકે છે કે ચોથો કાળ ટોટલ કેટલો છે, એક કોડા કોડી સાગરની અંદર 42,000 વર્ષ ઓછા, એટલો ચોથો કાળ છે, એક કોડા કોડી સાગરમાં 42,000 વર્ષ ઓછા, અને પછી પાંચમો કાળ 21,000 અને છઠ્ઠો કાળ 21,000 વર્ષનો છે. હવે અહીંયા આગળ કોઈ પણ જીવને ત્રસ પર્યાયમાં રહેવાનો કાળ તો સાધિક 2,000 સાગર છે, અને આ એક કોડા કોડી સાગરમાં કંઈક ઓછો, તો કાળ કેટલો લાંબો છે? તો મોટો ભાગનો કાળ શેમાં કાઢશે? તો મોટો ભાગનો કાળ આ જીવ એક ઇન્દ્રિયની અંદર કાઢે છે. જો આ પરિણામોની વિચિત્રતાને કેટલું ભયાનક સ્વરૂપ છે, મોટા ભાગનો કાળ આ જીવ જેને કહેવાય કે એક ઇન્દ્રિયની અંદર કાઢે છે, જેને પૃથ્વી કાય, જલ કાય, અગ્નિ કાય, અને વળી પાછો પાછો ફરીથી નિગોદમાં જતો રહે, વળી પાછો નિગોદમાંથી બહાર આવીને એક ઇન્દ્રિયમાં જાય, વળી પાછો નિગોદમાં જાય, આમ જેને કહેવાય કે ઘણો કાળ જેને કહેવાય કે આવી રીતે એક ઇન્દ્રિયોમાં કાઢે છે, વળી પાછો ત્રસમાં આવે છે, તો ઉત્કૃષ્ટ અપેક્ષાએ 2,000 સાગર કાઢે છે. બે બધા જ 2,000 સાગર સુધી ત્રસ પર્યાયમાં રહે એવો નિયમ નથી, વધારામાં વધારે જો ત્રસ પર્યાયમાં એક સરખો કાઢે તો 2,000 સાગર જ કાઢે છે, સાધિક કંઈક વધારે એમ, એનાથી વધારે કાઢી શકતો નથી. તો મારીચીનો જીવ તો જેને કહેવાય કે અહીંયા આગળ ઋષભદેવના શરૂઆતમાં થયો, તો હજી એને થવાનું છે 24મા તીર્થંકર. તો આટલો મોટો જે કાળ છે તો સંસારની અંદર એ ત્રસ પર્યાયમાં કાઢી ન શકે, જેને કહેવાય કે એ આવી રીતે એક ઇન્દ્રિયાદિની અનેક 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 પર્યાયોની અંદર જેને કહેવાય કે રખડે છે, અને જન્મ મરણ કરીને મિથ્યાત્વને કારણે જેને કહેવાય અનંત દુઃખનો ભોગવટો કરે છે. હવે અહીંયાથી નીકળતા 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 હેલો શું શું તમારો પ્રશ્ન એમ છે કે એક પૂતગલ પરાવર્તન થઈ ગયો છે એમ કહો છો ને? ના અલો, એક પૂતગલ પરાવર્તન ના થયું હોય એનું કારણ એ છે કે એક પૂતગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં અનંત સાગર આવે છે. ફરીથી બોલું છું, એક પૂતગલ પરાવર્તન, પૂતગલ પરાવર્તન કો કે દ્રવ્ય પરાવર્તન કો, એક દ્રવ્ય પરાવર્તનનો કાળ એટલો બધો મોટો છે, એટલો બધો મોટો છે કે જેનો અનંતમાં ભાગ કરી નાખો તો એના અનંતમાં ભાગમાં પણ અનંત સાગર ચાલ્યા જાય છે, એટલો મોટો છે. અને અહીંયા આગળ આ જે ચોથો કાળ વીત્યો તો એ તો એક કોડા કોડી સાગરમાં 42,000 વર્ષ ઓછા છે, એટલે એ તો જેને કહેવાય કે સમુદ્રના બુંદ બરાબર છે, ખ્યાલ આવે છે કે નહીં? એટલે એટલો પૂતગલ પરાવર્તન એનો કાળ એટલો ગયો ના હોય, ખ્યાલ આવે કે નહીં? કેમ, કેમ કે પૂતગલ પરાવર્તનનો કાળ ઘણો મોટો છે એમ, એવી રીતે સમજવું. હવે અહીંયા આગળ આપણે આગળ કે સમજો કે હવે હવે પાછો જો પરિણામોની કેવી કેવી વિચિત્રતા અને કેવા કેવા ટર્નિંગ પોઈન્ટ આવે છે એમ. આ મહાવીર સ્વામી ભગવાનના પણ જીવનની અંદર ઘણા ટર્નિંગ પોઈન્ટ આવ્યા છે, એની કથા પરથી આપણને ખ્યાલ આવશે. હવે અહીંયા આગળ જેને કહેવાય કે આવી રીતે રખડતા 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 હવે રાજગ્રહી નગરીની અંદર રાજકુમાર વિશ્વનંદી તરીકે એમનો જન્મ થયો, અને એ ત્યાં આગળ એમના પિતા વિશ્વભૂતિ અને એમનો છોકરો આ વિશ્વનંદી તરીકે એનો જન્મ લીધો, અને એમના જે પિતાના ભાઈ હતા એનું નામ હતું વિશાખભૂતિ. હવે થયું એવું કે એ જે વિશ્વનંદીના પિતા વિશ્વભૂતિ હતા તો કે છે કે એ એમણે આપણે વૈરાગ્ય જાગ્યો તો તો એમને બધો રાજપાટ એમના ભાઈ જે વિશાખભૂતિ હતા તો કે એમને સોંપી દીધો અને યુવરાજ પદ એમના છોકરાને આપીને પોતે જેને કહેવાય કે દીક્ષા ધારણ કરી લીધી. હવે તે એમના કાકા સાથે રહ્યા, કાકાની સાથે સમજો કે ઘણો જેને કહેવાય કે પોતાનો રાજ્યભાર બી સંભાળ્યો અને બહુ સુખી અને શાંતિથી રહેતા હતા. હવે એ ભાવમાં એવું થયું કે એમને પોતે ઘણો મોટો બગીચો બનાવ્યો હતો એમના નગરની અંદર, રાજ્યની અંદર, અને એમને એ બગીચા પ્રત્યેનું ઘણું ઘણું મમત્વ હતું. થયું એવું કે એમના કાકાનો છોકરો પણ સાથે સાથે એ વિશ્વનંદીની જોડે મોટો થતો ગયો. એના કાકાનું છોકરાનું નામ હતું નંદ વિશાખ. તો કે છે કે આ પણ સાથે સાથે મોટો થતો ગયો. હવે થયું એવું કે એ નંદ વિશાખનું પણ મન આજે વિશ્વનંદી, જે આપણો મહાવીર સ્વામીનો જીવ, એની વાત ચાલી રહી છે જે પૂર્વની અંદર. તો કે છે કે એ એમને જે બગીચો બનાવ્યો હતો તો કે એના ઉપર એનું મન ગયું અને એને કોઈ પણ ભોગે આ બગીચો જેને કહેવાય કે પ્રાપ્ત કરવો હતો. એમને એમના પિતાને પણ વાત કરી કે મારે બીજું કંઈ નથી જોઈતું, પણ મારે ખાલી આ એક બગીચો જોવે છે, તમે ગમે તેમ કરી મને આ આપાવ. એમના કાકા એમના છોકરાની વાત સાંભળ્યા અને સાંભળીને એ વિશ્વનંદી જેને કહેવાય કે આપણા મહાવીર સ્વામીનો જીવ, તો એને કસે મોકલી દીધા રાજ્ય લડવા માટે. અને રાજ્ય લડવા માટે જ્યારે બીજી જગ્યાએ મોકલી દીધા અને આ બચી બગીચો જે હતો તે તેમના છોકરાને હસ્તગત કરી દીધો. હવે રાજ્ય લડવા જ્યારે બીજી જગ્યાએ જાય છે તો આ વિશ્વનંદીનો જીવ ઘણો પ્રતાપી હોય છે, શૂરવીર હોય છે, ઘણું એનું બાહુબળ જોવામાં આવે છે, શારીરિક બળ. બધાને પરાસ્ત કરીને, શત્રુને પરાસ્ત કરીને વળી પાછા પોતાના રાજ્યની અંદર આવે છે અને જ્યારે રાજ્યમાં આવીને જોવે છે તો એમનો જે કાકાનો છોકરો જે છે તે એ કાકાના છોકરાને આ બગીચો હડપ કરીને જોતા ઘણો ઘણો ક્રોધ આવી જાય છે. અને ઘણો ઘણો ક્રોધ આવતા જેને કહેવાય કે એમને મારવા લાગે છે અને એ જેને કહેવાય કે ઝાડ, આખું ઝાડને ઝાડ ઉખેડીને એમના ઉપર પ્રહાર કરવા જાય છે. અને જ્યારે પ્રહાર કરવા જાય છે તો ઓલો એમનો જે કાકાનો છોકરો છે તે માફી માંગીને ત્યાંથી નીકળી જાય છે. હવે અહીંયા આગળ એક પાછી ફરીથી વિચિત્ર ઘટના બને છે કે આવું જ્યારે કારણ બન્યું કે બગીચા ઉપર આટલું બધું મમત્વ હતું, એમના જેને કહેવાય કાકાનો છોકરો એટલે એમનો ભાઈ, તો કે છે કે એનો કઝિન બ્રધરને પણ આટલું બધું મતલબ મહત્વ હતું અને એમના કાકા જોડે પણ આવી રીતે બોલવાનું થયું, એમના ભાઈ જોડે પણ આવી રીતે મારવાનું થયું, તો આવું બધું એમને વિચાર આવ્યો કે આવું બધું સંસારની અંદર મારે કરવું પડે. તો એમ વિચાર આવીને એમને વૈરાગ્ય જાગે છે અને વૈરાગ્ય જાગે છે તો જેને કહેવાય કે કોઈ મુનિરાજનો એને સંગાત થાય છે અને એ મુનિરાજના જેને કહેવાય સંગમાં આવે છે અને એ મુનિરાજના સંગમાં આવીને ધર્મ માર્ગ અંગીકાર કરીને અહીંયા આગળ પોતે એમની જોડે રહેવા લાગે છે. અને અહીંયા આગળ એમને જેને કહેવાય કે ધર્મની અંદર રહેવા લાગે છે અને અહીંયા આગળ એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. સમજો જરા, આ મહાવીર સ્વામી ભગવાનના જીવને આ વિશ્વનંદીના ભાવની અંદર અહીંયા આગળ પહેલું સમ્યક દર્શનની પ્રાપ્તિ, અહીંયા આગળ આ વિશ્વનંદીના જેને કહેવાય કે રોલની અંદર અહીંયા આગળ એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શન જ નહીં પરંતુ એમનો પુરુષાર્થ એટલો વધી જાય છે કે મુનિ દીક્ષા પણ અહીંયા આગળ અંગીકાર કરે છે. અને મુનિદશા અંગીકાર તો કરે છે અને વિશેષ તપસ્વી થાય છે, વિશેષ તપશ્ચર્યાના ધારી થાય છે. હવે થાય છે એવું આ બાજુ કે પોતે તો જેને કહેવાય કે ત્યાં આગળ જેને કહેવાય કે વિહાર કરે છે, ઘણા માસો ઉપવાસના ઉપવાસ કરે છે અને એ પ્રમાણે જેને કહેવાય કે વિચરણ કર્યા કરે છે. હવે આ બાજુ એવું થાય છે કે પોતાનો જે કાકાનો છોકરો હતો તેના પર બીજા બધા રાજાઓ ચડાઈ કરીને એને જે રાજ્ય મળ્યું હતું તો એ પણ સમજો કે લૂંટાઈ જાય છે અને ભિખારી થઈ જાય છે અને એ કોઈ પણ એક નગરની અંદર આવીને પહોંચી જાય છે. હવે થયું એવું એ નગરની અંદર એમના કાકાનો છોકરો પણ ઊભો હતો અને અહીંયા આગળ આ જે વિશ્વનંદી જે હવે મુનિરાજ થયા છે તે મુનિરાજ પણ જેને કહેવાય કે ત્યાંથી નીકળે છે. હવે એમને માસોપવાસના ઘણા ઉપવાસ કર્યા હોય છે, શરીર શિથિલ થઈ ગયું હોય છે, કમજોર થઈ ગયા હોય છે. હવે ઘટના એવી બને છે કે ત્યાંથી એક સામેથી બળદ આવે છે અને બળદનો જરાક ધક્કો લાગવાથી એ વિશ્વનંદી મુનિરાજ ત્યાંથી નીચે પડી જાય છે. હવે એ જ વખતે એમનો આ જે કાકાનો છોકરો હતો નંદ વિશાખ તો એ કે ત્યાં જ ઊભો હોય છે અને ત્યાં આગળ કટાક્ષ કરે છે. જોજો હવે પરિણામોની વિચિત્રતા, કે ત્યાં આગળ કટાક્ષ કરે છે અને કહે છે કે હવે ક્યાં ગયું તારું બળ? એ વખતે તો જ્યારે બગીચો મેં લીધો હતો ત્યારે તો ઘણું બધું બાહુબળ બતાવતો હતો, ઝાડ પણ ઉખેડીને મારી પર નાખતો હતો, અને આજે બળદનો જરાક ધક્કો લાગી ગયો તો નીચે પડી ગયો, હવે તારું જોર કેમ નથી બતાવતો? હવે આ વાત કાને પડી અને અહીંયા આગળ એ વિશ્વનંદી મુનિરાજોની પરિણામોની એવી વિચિત્રતા કે જબરજસ્ત ક્રોધ ઉત્પન્ન થઈ ગયો. અને ક્રોધ ઉત્પન્ન થયો એ મુનિ અવસ્થામાં હતા, સમ્યક દર્શન સહિત હતા. અને અહીંયા આગળ એવો જે ક્રોધ ઉત્પન્ન થયો તો ત્યાં આગળ એમને નિદાન બાંધ્યું, અને નિદાન એ પ્રમાણે બાંધ્યું કે જો મેં આટલા વર્ષોની તપશ્ચર્યા કરી છે તો એનું ફળ મને એવું આવે કે હવે આગામી ભવોની અંદર મને એટલું બધું શારીરિક બળ મળે કે એ શારીરિક બળના માધ્યમથી હું તારો છેદ કરી નાખું. એટલે કે આ નંદ વિશાખનો વિચલિત થઈ ગયા ક્રોધ ભાવથી, જેને કહેવાય કે હારી ગયા, અને જેને કહેવાય કે એવું નિદાન કરી લીધું કે તપશ્ચર્યાના ફળની અંદર આગામી કાળની અંદર મને એવું બાહુબળ મળે કે હું આનો નાશ કરી દઉં. અને અહીંયા આગળ તરત જ નિદાન બંધના કારણે એ જેને કહેવાય કે રત્નત્રયથી ચ્યુત થઈ ગયા. બીજી સાદી ભાષામાં કહું તો સમ્યક દર્શન એમનું વમી ગયું. સમજવા જેવી વાત હોય છે, મુનિરાજ હોય છે એમને પણ આર્તર ધ્યાનના પરિણામ હોય છે. આર્તર ધ્યાન ચાર પ્રકારના છે તો કદાચ તમે સાંભળ્યું હશે, ઇષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, નિદાન બંધ અને પીડા ચિંતવન. તેમાં મુનિરાજને નિદાન બંધ ના હોય, બાકીના ત્રણ કદાચિત કોઈ કમજોરી વશ આવી પડે એ અલગ વાત છે, પણ નિદાન બંધ જો થઈ જાય તો એ ભૂમિકા એમની રહેતી નથી અને એમનું રત્નત્રય ત્યાંથી વમી જાય છે. આ પ્રમાણે એમને જેને કહેવાય કે ક્રોધને વશ, એક ક્રોધ શું નથી કરી શકતો, એક ક્રોધને વશ આ જીવ થઈ જાય છે તો જેને કહેવાય કે થોડી ક્ષણો માટે પોતાની આ રત્નત્રયને પણ ગુમાવી બેસે છે, અને એ સમ્યક દર્શનથી ચ્યુત થઈ ગયા. અને બીજી પણ એક નિદાન એવી બાંધી લે છે કે પોતે એક વાર વિદ્યાધર રાજાની વૃદ્ધિ જોઈ લે છે, અને વિદ્યાધર રાજાની વૃદ્ધિ જોઈને એમ સમજે નિદાન કરે છે કે મને પણ આ પ્રમાણે સમજો કે વિદ્યાઓની પ્રાપ્તિ થાય અને મને પણ આ પ્રમાણેની વૃદ્ધિ મળે. અને પછી ત્યાંથી સમજો કે આવી રીતે ચ્યુત થાય છે, અને ત્યાંથી સમજો કે ચ્યુત થઈને જો કે તપશ્ચર્યા કરી હતી, એટલે તપશ્ચર્યાના ફળની અંદર દસમા સ્વર્ગમાં દેવ તરીકે જન્મ લે છે. જેવો પરિણામોની વિચિત્રતા આવે. આગળથી આવે છે પુરુરવા ભીલ, ત્યાંથી સ્વર્ગમાં દેવ થયો, ત્યાંથી વરી પાછો જેને કહેવાય ઋષભદેવનો પૌત્ર થયો મારીચી, એને એકાંત વદના જેને કહેવાય કે પોષણ કર્યા, મિથ્યાત્વનું સેવન કર્યું, પરંતુ કુતપના પ્રભાવથી કેટલાક સ્વર્ગોમાં પણ ગયો, ત્યાંથી પાછો મનુષ્ય પર્યાયમાં પણ અવતર્યો, પરંતુ અજ્ઞાન ઊભું હતું, મિથ્યાત્વ ઊભું હતું, તેના કારણે અનેક પ્રકારની નરક નિગોદની અનેક ઐકેન્દ્રિય ત્રસની બધી પર્યાયો ભોગવી અને ભોગવી ભોગવીને અહીંયા આગળ વિશ્વનંદીના રૂપમાં અહીંયા આગળ અવતર્યા. ત્યાં સુધી કે વિશ્વનંદીના રૂપમાં તો અવતર્યા, સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, મુનિ પણ અંગીકાર કર્યું, પણ જુઓ પરિણામોની ધિક્કારતા કે એક ક્રોધના વશે થઈ ગયા અને પાછું સમ્યક દર્શન એમને વમી નાખ્યું, અને અહીંયાથી ચ્યુત થઈને હવે આગળ દસમા સ્વર્ગમાં દેવ થયા. હવે સમજો, એમનો જે કાકાનો છોકરો હતો તે પણ આગળ જેને કહેવાય કે મુનિરાજનો એને સમાગમ થાય છે, અને વૈરાગ્ય પામીને જેને કહેવાય કે એ પણ સમજો કે ત્યાંથી આવી રીતે જેને કહેવાય કે જોડાઈ જાય છે, અને જેને કહેવાય કે તપશ્ચર્યા કરીને એ પણ દસમા સ્વર્ગનો દેવ થાય છે. અને આ બંને જણ કાકા કાકાના છોકરાઓ છે, તે બંને આવી રીતે દસમા સ્વર્ગની અંદર દેવ તરીકે ત્યાં આગળ ઉત્પન્ન થાય છે. હવે જુઓ અહીંયા આગળ પાછો ફરીથી એનો પલટો, અને એ વિશ્વનંદીનો જે જીવ જે દસમા સ્વર્ગમાં દેવ થયો તો કે છે કે ત્યાંથી ચ્યુત થઈને અહીંયા આગળ ત્રિપુષ્ટ નારાયણનો જીવ થાય છે. ત્રિપુષ્ટ વાસુદેવ કો કે નારાયણ કો, તમે 63 સલાકા પુરુષો સાંભળ્યા હશે, જેની અંદર જેને કહેવાય 24 તીર્થંકર થાય, 12 ચક્રવર્તી થાય, 9 નારાયણ થાય, 9 પ્રતિનારાયણ થાય. ખ્યાલ આવે છે કે નહીં? આ બધા સાંભળ્યા છે ને નામ? અને 9 બલભદ્ર થાય. ખ્યાલ છે બધાને? હા, તો એની અંદર આ જેને કહેવાય કે ભરતક્ષેત્રની અંદર આજે હમણાં કાળ ગયો, એમાં સૌથી પહેલા તીર્થંકર પણ ઋષભદેવ થયા, પછી સૌથી પહેલા ચક્રવર્તી ભરત ચક્રવર્તી એમના જ કુળના થયા, અને સૌથી પહેલો ત્રિપુષ્ટ નારાયણનો જીવ પણ એમના જ કુળનો થયો. આજે આ મારીચીનો જીવ સમ્યક દર્શન પૂર્વક આવી રીતે પદવી બને છે, પરંતુ સમ્યક દર્શન વમી નાખે છે અને આવી રીતે સ્વર્ગોમાંથી ચ્યુત થઈને આ નારાયણની ભૂમિકા લઈને જેને કહેવાય ત્રિપુષ્ટ વાસુદેવનો જીવ અહીંયા આગળ પાછો ફરીથી અવતરે છે. અને એમનો જે કાકાનો દીકરો હતો નંદ વિશાખ, તે પણ દસમા સ્વર્ગમાંથી નીકળીને જેને કહેવાય પ્રતિવાસુદેવ થયો, એટલે કે આ નારાયણનો જીવ થયો અને આ પ્રતિનારાયણનો જીવ થયો. જો તમને ખ્યાલ હશે, રામ લક્ષ્મણ અને જેને કહેવાય કે આપણે રાવણ, તો રામ તો બલભદ્ર થયા અને પછી લક્ષ્મણ નારાયણ થયા અને રાવણ થયા પ્રતિનારાયણ. તો આવી રીતે દર વખતે નિયમ છે કે ના પ્રતિનારાયણ અને નારાયણનું યુદ્ધ થાય અને બંને જણ મરે અને બંને જણ જેને કહેવાય કે નરકમાં જાય. આવો જ એક નિયોગ છે, ખ્યાલ આવે છે કે નહીં? કેમ થાય છે કે બસ આવી રીતે 63 સલાકા પુરુષો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા થાય, પણ કેટલાક સમ્યક દ્રષ્ટિઓ આવી રીતે જેને કહેવાય નિદાન બંધ કરીને સમ્યકત્વ વમી નાખે છે, પરંતુ સ્વર્ગોમાં જઈને વરી પાછા ચ્યુત થઈને નારાયણ અને પ્રતિનારાયણ થાય છે, પરંતુ વરી પાછા જેને કહેવાય કે આવી કસાયોના કારણે લડીને નરકોમાં જાય છે અને ત્યાંથી વરી પાછા ચ્યુત થઈને આગળ જઈને એક વાર ફરીથી પાછા જેને કહેવાય કે સમ્યકત્વ ગ્રહણ કરીને અવશ્ય મોક્ષે જાય છે. એ લોકોના નિયોગ જ આ પ્રમાણે જોવામાં આવે છે જગતની અંદર, સંસારમાં. હવે એની અંદર જોવો, વિશ્વનંદીનો જે જે જીવ હતો, જે દસમા સ્વર્ગમાંથી અહીંયા ત્રિપુષ્ટ નારાયણનો જીવ અને તેના કાકાનો દીકરો જેને કહેવાય પ્રતિવાસુદેવ, એ અહીંયા આગળ થયો. હવે આ જે ત્રિપુષ્ટ નારાયણનો જીવ હતો તે ભૂમિગોચરી રાજા હતો, જેમ રામ ભૂમિગોચરી હતા એવી રીતે ભૂમિગોચરી થયો. અને આ જે પ્રતિવાસુદેવ હતો તે વિદ્યાધરોની અંદર પેદા થયો, વિદ્યાધર રાજાની અંદર એ જેને કહેવાય કે ત્યાં આગળ એમને જન્મ લીધો. હવે થયું એવું કે જેને કહેવાય કે આ જે ત્રિપુષ્ટ નારાયણનો જે જીવ હતો એ અહીંયા આગળ હવે એમ થાય છે કે એ જે વિદ્યાધરોનો જે રાજા હતો તે એ વિદ્યાધરોએ પોતાના જેને કહેવાય કે એક રાજાએ પોતાની કન્યા આ ત્રિપુષ્ટ નારાયણના જીવ વાસુદેવને જેને કહેવાય એની જોડે પરણાવી. તો એની જોડે પરણાવી તો આ જે એના કાકાનો છોકરો પાતો હતો તો કહે છે કે એને જેને કહેવાય કે ઘણું ખરાબ લાગ્યું અને ઘણું ખરાબ લાગીને જેને કહેવાય કે એને પણ નક્કી કર્યું કે આ ત્રિપુષ્ટ નારાયણ જોડે હવે સમજો કે લડાઈ કરીને જ હું રહીશ. અને હવે સમજો કે એ ત્રિપુષ્ટ નારાયણનો જીવ અને આ જેને કહેવાય કે એમના કાકાનો છોકરો જે પ્રતિનારાયણ થયો, તો કહે છે કે એ બંને વચ્ચે હવે જેને કહેવાય કે જબરજસ્ત યુદ્ધ થાય છે. અને જબરજસ્ત યુદ્ધ થાય છે, આ જેને કહેવાય કે એમનો જે કાકાનો છોકરો તો એ અશ્વગ્રીવ, તો એની પાસે પણ 3 ખંડનું રાજ્ય હતું, એ પણ જેને કહેવાય કે વિશેષ વૃદ્ધિદારી હતો. હવે એ બંને વચ્ચે યુદ્ધ થાય છે તો અને એ બંને વચ્ચે યુદ્ધની અંદર આ નારાયણનો જીવ જીતી જાય છે અને આ અશ્વગ્રીવનો જેને કહેવાય કે ઘાત કરે છે અને ઘાત કરીને એ બધું ખંડને વિભૂતિએ જીતે છે. પરંતુ જો આ કસાયો અને આવા કસાયોના ફળની અંદર જેને કહેવાય કે એ રાત્રે ઊંઘે છે અને એક વાર રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં જ એનું મરણ થાય છે અને મરણ કરીને સીધા 7મી નરકની અંદર ઉત્પન્ન થાય છે. જો પરિણામોની વિચિત્રતા, એક પર્યાય આ બધું જોવામાં આવે તો ખમ્મા ખમ્મા થતું હોય, જેને કહેવાય કે 3 જેને કહેવાય 3 ખંડ જેને એનો જે સ્વામી અધિપતિ કહેવામાં આવે, જેને કહેવાય કે એ મસ્તીમાં મસ્ત ભોગ ભોગવતો હોય, અને અહીંયા બીજા ક્ષણની અંદર જોવામાં આવે છે તો 7મી નરકનો નારકી થઈને ત્યાં આગળ પડે છે. હવે અહીંયા આગળ થાય છે એવું કે 7મી નરકનો નારકી થાય છે અને અહીંયા આગળ એ વરી પાછો 7મી નરકનો નારકી, નિયમ એવો છે કે 7મી નરકનો નારકી જે થાય તે આગામી પર્યાયની અંદર નિયમથી સંઘની પંચેન્દ્રિય ક્રૂર પશુ જ થાય, એવો જ નિયમ છે. 7મી નરકમાંથી નીકળેલો જીવ નિયમથી, આમ તો જો કે 7 નરકમાંથી જે પણ નીકળે છે તે સંઘની પંચેન્દ્રિય થાય, પરંતુ 7મી નરકમાંથી સંઘની પંચેન્દ્રિયમાંથી પણ મનુષ્ય ન થઈને તિર્યંચ જ થાય અને એ આવી રીતે સિંહની પર્યાય જેને કહેવાયમાં એ જન્મ લે છે. હવે એ પાછો સિંહ થયો અને વરી પાછો ત્યાંથી મરીને વરી પાછો ફરીથી નરકે જાય છે. જુઓ આ પરિણામોની વિચિત્રતા, નરકમાંથી સિંહ થયો અને સિંહના પછી એવા ક્રૂર પરિણામ અને એવા ક્રૂર પરિણામથી એ ફરીથી પાછો એ નરકમાં જાય છે. અને હવે એ જે આપણો જે મહાવીર સ્વામી ભગવાનનો જીવ આ જેને કહેવાય કે હવે આ જે નરકમાં ગયો એ એના જીવનકાળનો, જીવનકાળનો એટલે એક ભાવની વાત નથી, એના ટોટલી જીવનકાળની આ નરકની એ છેલ્લી પર્યાય ભોગવે છે. અહીંયા આગળ આના પછી હવે એક કે નરકની પર્યાયમાં એ જતા નથી. એટલે અહીંયા આગળ નરકની પર્યાયને વાગી ગઈ ચોકડી. હવે વરી પાછા એ નરકમાંથી નીકળીને ફરીથી પાછા સિંહનો જીવ થાય છે. આમ બે વાર નરક અને બે વાર સિંહ, આ અહીંયા આગળ હમણાં તાત્કાલિકમાં. અને સિંહની પર્યાયમાં આવ્યા તો એ પણ સિંહની પર્યાય એમની તિર્યંચ તરીકેની છેલ્લી પર્યાય જોવામાં આવે છે. અહીંયા નરકની પર્યાય પણ છેલ્લી અને અહીંયા આગળ તિર્યંચની પણ પર્યાય એમની છેલ્લી જોવામાં આવે છે. અને હવે અહીંયા આગળ સિંહની પર્યાયમાં આવ્યા અને અહીંયા આગળ સિંહની પર્યાયની અંદર જેને કહેવાય કે ક્રૂર પશુ અને જેને કહેવાય કે પોતાનું જીવન આવી રીતે માંસ ભક્ષણમાં ને બીજા બધા પશુઓને મારીને જે વીતતું હતું, હવે અહીંયા ફરીથી પાછી એમના જીવનની અંદર એવી ઘટના ઘટે છે. અને જે કથા પ્રખ્યાત પણ છે, પ્રસિદ્ધ પણ છે, જેને વારંવાર આપણે એ જ વાત એ કથાને આપણે યાદ કરીએ છીએ, અને એની અંદર અમિત કીર્તિ અને અમિત પ્રભુ બે ચારણ રુદ્ધિ મુનિરાજ જેને કહેવાય કે આકાશમાંથી ગમન કરે છે અને આ સિંહને જોવે છે અને વિચારે છે, જોવે છે, અવધિજ્ઞાની મુનિરાજ હોય છે અને પોતાના અવધિજ્ઞાનથી જોવે છે કે આ તો આ જેને કહેવાય કે આગામી કાળમાં તીર્થંકરનો જીવ થવાનો છે અને વર્તમાનની અંદર આ પર્યાયની અંદર હમણાં ઊભો છે. અને એ પોતે આવે છે, પધારે છે અને એ સિંહને જોઈને જેને કહેવાય કે ઉપદેશ આપે છે અને ઉપદેશ આપે છે. હવે એમને શું કીધું હશે, એ સિંહ કેટલું સમજ્યો હશે, એમને તો એમ વાત કરી, મતલબ કે કથાકાર તો એમ કહે છે કે હે જીવ, હે ભવ્ય, તને આ બધું ન શોભે, તું બીજા જીવોને હેરાન કરે છે, મારીને ખાય છે, એ તને ન શોભે, તું તો આગામીમાં જેને કહેવાય કે તું તો હવે આગળના ભવોની અંદર અંતિમ તીર્થંકર 24મા તીર્થંકર તરીકે તારો અવતાર થવાનો છે, તું તો ભગવાન બનવાનો છે. આવી વાત જેને કહેવાય કે એ જીવ કેટલી ટકટકી આંખે લગાડીને જોતો હશે ને સાંભળતો હશે ને શું સમજ્યો હશે, પરંતુ આપણે એટલું અનુમાન લગાવી શકીએ કે એ સિંહનો જીવ જે બે મુનિરાજોને જોઈને જેને કહેવાય કે અહીંયા આગળ એની કાળલબ્ધિ પણ પાકવા, એની હોનહાર પણ એવી અને એની યોગ્યતા પાકી જવા કે ટકટકી લગાવીને એને એટલી તો ખબર પડી કે આ મારા હિતની વાત કરી રહ્યા છે અને મારા હિતની વાત કરે છે અને એ કંઈક સમજી લે છે અને એના જ્ઞાનની અંદર એ પ્રમાણે પોતાનો આત્મા પણ ઉર્ધ્વત થઈ જાય છે અને અંતર્મુખ પરિણામ કરતા એ સિંહને ત્યાં આગળ જેને કહેવાય કે બીજી વાર સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. પૂર્વમાં ક્યાં થયું હતું, વિશ્વનંદી જે થઈ ગયા રાજાનો છોકરો એ વિશ્વનંદીની પર્યાયની અંદર એને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હતું, મુનિદશા અંગીકાર કરી હતી, નિદાન બંધને કારણે એ જેને કહેવાય કે રત્નત્રય વમી ગયું, ત્યાંથી સ્વર્ગમાં ગયા, ત્યાંથી ચ્યુત થઈને શ્રીપુષ્ટ નારાયણનો જીવ થયો, ત્યાંથી પાછા નરકમાં ગયા સાતમી નરકે, ત્યાંથી સિંહ થયા, વરી પાછા નરકમાં ગયા, ત્યાંથી વરી પાછો સિંહ થયા અને આ સિંહની પર્યાયમાં ફરીથી એમને જેને કહેવાય કે સમ્યક દર્શનની અહીંયા આગળ પ્રાપ્તિ થાય છે. અને અહીંયા આગળ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તો હવે અહીંયા આગળ કહે છે કે ફરીથી પાછી આત્માની સાધના એમની ચાલુ થઈ જાય છે અને આત્માની સાધના ચાલુ કરીને અહીંયા આગળ સમજો એમના દર્શન કરે છે અને પછી અહીંયા આગળ શાંતિથી જેને કહેવાય કે પોતે અહિંસા વ્રતનું પાલન કરે છે, એ જીવોના પરિણામ શાંત થઈ જાય છે અને શાંતિથી દેહ છોડે છે અને જેને કહેવાય સૌધર્મ સ્વર્ગની અંદર સિંહ કેતુ નામના દેવ થાય છે. અને અહીંયા આગળ સમાધિ મરણ પૂર્વક દેહ છોડીને સૌધર્મ સ્વર્ગમાં સિંહ કેતુ નામના દેવ થયા અને ત્યાંથી નીકળીને કનકધ્વજ નામના રાજપુત્ર થાય છે. હવે જોજો એમના પરિણામો. હવે જેમ જેને કહેવાય કે હા
એક સવાલ હતો આપે,
હા બોલો બોલો,
આપશે કીધું ને કે વિશ્વનંદી ની પર્યાયમાંથી પછી આવું નિદાન બાંધીને પછી એમનું આવી રીતે નીચે જાય છે, તો કોઈક વખત એવું પણ સાંભળ્યું હતું કે એકવાર સમ્યક દર્શન થાય પછી જીવ નીચલી ગતિમાં ન જાય, તો એ વાત
બરાબર છે, બહુ સરસ પ્રશ્ન. હા, તો કોઈ સમ્યક દર્શન થયા પછી નીચલી ગતિમાં ના જાય, વાત સાચી છે, પરંતુ એનો નિયમ એક સાથે એવો છે કે સમ્યક દર્શન રહેવું જોઈએ. જો સમ્યક દર્શન વમી જાય તો વરી પાછા ભવો ચાલુ થઈ જાય. હવે એના પણ કર્ણાનિયોગના લોજિક છે કે દાખલા તરીકે સમ્યક દર્શન થઈ ગયા પછી તમે એ પણ સાંભળ્યું હશે કે 41 પ્રકૃતિનો સંવર થાય છે, એક ખ્યાલ છે તમને?
ના નથી હા, એ ખ્યાલ.
હા, જયારે સમ્યક દર્શન કોઈ પણ જીવને થાય ત્યારે 41 પ્રકૃતિનો બંધ થતો અટકી જાય છે, અને એ જે 41 કર્મ પ્રકૃતિ છે એની અંદર સમજો કે તિર્યંચની છે, નારકીની છે, એક ઇન્દ્રિયની છે, સ્થાવરની છે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અસંગની, પંચેન્દ્રિયની, આવી બધી જે પર્યાયો છે ને, મિથ્યાત્વની સાથે બંધાવા વાળી 16 પ્રકૃતિ, અને અનંતાનુબંધીની સાથે સાથે બંધાવા વાળી 25 પ્રકૃતિ, આવી રીતે 25 અને 16, 41 કર્મ પ્રકૃતિ, એવી પ્રકૃતિઓ હલકી પ્રકૃતિઓ છે, જેને કહેવાય કે એ હવે એને બંધાતી જ નથી સમ્યક દર્શનના કારણે, અને એ સમ્યક દર્શનના કારણે બંધાતી જ નથી એટલે એને નીચી ગતિમાં જવાનો પ્રશ્ન નથી. વાત નંબર એક. વાત નંબર બે, મનુષ્ય ગતિનો જીવ અને તિર્યંજ ગતિનો જીવ હોય તો એ નિયમથી સમ્યક દર્શન થયું હોય, અને જો એને સમ્યક દર્શન પહેલા આયુનો બંધ ના થયો હોય તો નિયમથી સ્વર્ગમાં જશે, ભવનત્રિકમાં પણ નહીં. દેવની અંદર એક તો ભવનત્રિક હોય, જ્યોતિષી, વ્યંતર અને ભવનવાસી, આ પણ દેવગતિના જીવ કહેવાય, અને સ્વર્ગના દેવો પણ દેવગતિના કહેવાય. પરંતુ સમ્યક દર્શનનું એવું મહાત્મ છે કે સમ્યક દર્શન થઈ ગયા પછી જશે તો એ સ્વર્ગનો દેવ જ થાય છે, ખ્યાલ છે ને? અને પછી સમજો સમ્યક દર્શન સાથે રહે તો એની બે જ પર્યાયો છે, જેને કહેવાય કે સ્વર્ગમાં જશે અને પછી મનુષ્યમાં આવશે, વળી પાછા સ્વર્ગમાં જશે અને પાછા મનુષ્યમાં આવશે, એમ કન્ટિન્યુસીમાં સમજો સમ્યક દર્શન રહ્યું તો સ્વર્ગ અને મનુષ્ય, સ્વર્ગ અને મનુષ્ય, આવી રીતે કેટલાક ભવ કરીને જેને મનુષ્યમાં આવીને મુનિદશા અંગીકાર કરીને મોક્ષે જતા રહેશે. આ તો એક સમ્યક દર્શન સાથે રહ્યું તો આ પ્રમાણે વાત છે. અને જો સમ્યક દર્શન વમી જાય એટલે કે છૂટી જાય, તો પછી છૂટી ગયા પછી જેને કહેવાય કે મતલબ કે એ આવી રીતે ફરીથી પાછી ઓલી જે 41 પ્રકૃતિનો બંધ અટકી ગયો હતો ને, તો વળી પછી 41 પ્રકૃતિ ચાલુ થઈ જાય છે. કારણ કે આપણે જોયું હતું કે મિથ્યાત્વની સાથે બંધાવા વાળી 16 અને અનંતાનુબંધીની સાથે બંધાવા વાળી 25, સમ્યક દર્શન વમી ગયું એટલે વળી પાછું મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચાલુ થઈ જાય છે, તો એની સાથે બંધાવા વાળી બીજી બી પ્રકૃતિઓ આવી રીતે ચાલુ થઈ જાય છે. એટલે જે છે ને કીધું છે ને કે પ્રથમ નરકભૂ, ષઠભૂ, જ્યોતિષ, વાન, ભવન, સંડ, નારી, થાવર, વિકલ ત્રય, ઉપજત નાય, ઉપજત સમ્યક દ્રષ્ટિ, એ જે 6 ડાળાની જે કળી છે ને, તો એ સમ્યક દર્શન સહિતની વાત છે. કેવાનો મતલબ, ખ્યાલ કે સમ્યક દ્રષ્ટિ આવી નીચી પર્યાયોમાં ઉત્પન્ન થતો નથી, જેને કહેવાય કે આવી રીતે ઊંચી જ ગતિઓમાં ઉત્પન્ન થાય છે, એ સમ્યક દર્શનની અપેક્ષાએ વાત સમજવી બરાબર કે. અને હવે સમજી લો કે પહેલા આયુનો બંધ થઈ ગયો હોય, એવું બી બને કે પહેલા આયુનો બંધ થઈ ગયો હોય, મનુષ્યનો બંધ થઈ ગયો હોય કે તિર્યંચનો થઈ ગયો હોય અને દેવનો થઈ ગયો હોય, તો શું થાય? તો પહેલા આયુનો બંધ થઈ ગયો હોય ને પછી સમજો સમ્યક દર્શન થાય તો મનુષ્યને તિર્યંત થશે, તો ભોગભૂમિનો મનુષ્યને તિર્યંત થશે, એવો નિયમ છે. અને દેવમાં બી જશે તો સ્વર્ગમાં જશે, હલકી દેવમાં નહીં જાય. કેવાનો મતલબ, આ પ્રમાણે એના કેટલાક પણ આવી રીતે નિયમો જોવામાં આવે છે. અને અહીંયા આગળ આ વિશ્વનંદીના જીવને સમ્યક દર્શનથી વમી ગયા એટલે હવે કુતપના એટલે શું કહેવાય, તપશ્ચર્યા કરી હતી એટલે સ્વર્ગમાં તો જતા રહ્યા, પણ હવે સમ્યક દર્શન વમી ગયું ને એટલે વળી પાછી આ નરકાદીની પર્યાયો જેને કહેવાય કે સંકલેશ પરિણામોથી એ બધા જેને કહેવાય કે ફરીથી બંધ કરે છે, અને આવી રીતે પછી નરકની અંદર પણ જાય છે. તમારું એમ કેવું છે કે મેક્સિમમ કેટલા ભવ હોય શકે? શાસ્ત્ર ની અંદર એ પ્રમાણે આવે છે કે એક વાર સમ્યક દર્શન થયા પછી જો વમી જાય તો વધારામાં વધારે કેટલા ભવ હોય. વાત એમ છે કે કાળ બતાવ્યો છે કે વધારામાં વધારે જો ભવ હોય ને તો અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખડશે. બહુ સમજવા જેવી વાત છે. કોઈ એક જીવને અહીંયા સમ્યક દર્શન પ્રાપ્ત થયું અને પછી સમજો વમી ગયું એટલે એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહીશું. હવે એ સાદી મિથ્યા દ્રષ્ટિનો સંસારની અંદર રખડવાનો કાળ કેટલો, એવી રીતેનું વર્ણન આવે છે શાસ્ત્રોની અંદર. તો કે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ વધારામાં વધારે હજીને રખડે રખડે રખડે, જેને કહેવાય તો ક્યાં સુધી રખડે, તો કે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી રખડશે. અને ગજબની વાત તો એ છે કે ફરીથી સમ્યક દર્શન ક્યારે કરશે, તો કે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળનો અંતર્મુહૂર્ત કાળ જયારે બાકી રહી જશે, આનો પતંગ ખતમ થવાનો, અર્ધ પુદ્ગલ પરાવર્તન ની અંદર છેલ્લો જયારે અંતર્મુહૂર્ત કાળ બાકી હશે ત્યારે આ જીવ ફરીથી પાછો સમ્યક દર્શન કરશે. અને એ જ અંતર્મુહૂર્ત ની અંદર ફરીથી પાછો સમ્યક દર્શન પણ કરશે, ફરીથી જેને કહેવાય કે મુનિદશા પણ અંગીકાર કરશે, અને એ જ અંતર્મુહૂર્ત ની અંદર સપક શ્રેણી માંડીને જેને કહેવાય કે કેવળ જ્ઞાન લેશે. આ બધો ખેલ અંતર્મુહૂર્ત ની અંદર. ખ્યાલ આવ્યો ભાઈ?
હાજી.
એ પ્રમાણે આના નિયમ મોક્ષમાર્ગ પ્રકાશક ની અંદર ટોડરમલજી એ ત્યાં પરિણામો ની વિચિત્રતા લખતા ત્યાં આગળ એ પ્રમાણે બતાવ્યું કે જીવો પરિણામો ની વિચિત્રતા, કોઈ જીવ તો નિત્ય નિગોદ માંથી નીકળીને સીધો મનુષ્ય પર્યાય માં આવીને, સમજો, કોઈ નિગોદમાંથી નીકળીને ડાયરેક્ટ મનુષ્ય ભવ પણ કરી શકે છે. વચ્ચે એક ભવ તિર્યંચનો કરવો જરૂરી નથી, કોઈ કરે અલગ વાત છે, પણ મનુષ્યની અંદર આવીને એ જ ભવની અંદર મોક્ષે જઈ શકે છે. જુઓ આ પરિણામોની વિચિત્રતા, મતલબ કે એ નિગોદની જીવની અંદર કસાયની એટલી મંદતા કરી કે કસાયની મંદતાની અંદર કોના ઘરે જન્મ્યો, વિચાર કરો. આવા ઊંચા કોઈ ઘરોની અંદર જન્મ લઈ લે છે અને મનુષ્ય પર્યાય પણ ત્યાં બાંધી, મનુષ્ય આયુ, મનુષ્ય ગતિ આ પ્રમાણે બધું બાંધીને, અને જેને કહેવાય મનુષ્યની અંદર આવીને એ જ ભવની અંદર મોક્ષે ચાલ્યો જાય. અને ત્યાં આગળ બીજી વાત એ લખી કે કોઈ જીવ તો આવા છે કે જેઓ પરિણામોને વિચિત્ર હતા, અને બીજી વાત એમને એટલી ગજબની કરી કે કોઈ જીવ તો એવા છે કે સમ્યક દર્શન તો પ્રાપ્ત કરે, એટલું નહીં સમ્યક દર્શન તો પ્રાપ્ત કરે, મુનિદશા અંગીકાર કરે અને ઉપસમ શ્રેણીમાં ચડી જાય, અને ઉપસમ શ્રેણીમાં ચડીને પણ વરી પાછા નીચે ઉતરે અને કેટલો કાળ રખડે, અને વરી પાછા નીચે ઉતરે અને વરી પાછા સમજો બીજા ભવનની અંદર સમ્યક ત્વચ્છી ચ્યુત થાય, તો આવી રીતે અર્ધ પૂતગલ પરાવર્તન સુધી સંસારમાં રખડે અને પછી છેલ્લો જયારે કાળ બાકી હોય ને ત્યારે આવી રીતે ફરીથી પાછા સમ્યક્ત ગ્રહણ કરીને આવી રીતે બધી વિધિ પૂર્વક મોક્ષે જાય, કહેવાનો મતલબ.
બહુ સરસ, બહુ સરસ
ખ્યાલ, બંને બંને પોઈન્ટ સમજાઈ ગયા કહેવાનો મતલબ. એટલે આની અંદર શું છે કે બધા જ અનેક પ્રકારના જીવ છે, અનેક પ્રકારની યોગ્યતા છે, અનેક પ્રકારનો બધાનો પુરુષાર્થ છે, ખ્યાલ આવે છે કે નહીં કહેવાનો મતલબ. આની અંદર જેનો જેવો પુરુષાર્થ છે ને જેવી યોગ્યતા છે ને એ પ્રમાણે જેને કહેવાય કે ચાલ્યા જ કરે છે. પણ સુંદર વાત આપણે આ બધામાં એક વાત એ સમજવાની છે, એક વાર સમ્યક દર્શન થઈ જાય અને સમ્યક દર્શન જો એક વાર થઈ જાય છે તો નિયમથી વધારામાં વધારે જો રખડે ને, આ તો કોઈકને હોય, બધાને જ આટલો કાળ લાગે એવો નિયમ નથી, પરંતુ છતાં પણ કોઈકને પણ સર્વજ્ઞ ભગવાને એમના જ્ઞાનની અંદર જોયું છે કે ભાઈ આવા જીવો પણ જોવામાં આવે છે, તો કે છે કે વધારામાં વધારે રખડશે તો કેટલો રખડશે કે અર્ધ પૂતગલ પરાવર્તનથી વધારે તો એ જીવ આ સંસારની અંદર નહીં રહે, નિયમથી વરી પાછો સમ્યક ગ્રહણ કરીને મોક્ષે જશે. વાત નંબર એક. હવે બીજી વાત, તમે જે વાત કરો છો ને પંદર ભાવ, તો પંદર ભાવની જે વાત આવે છે શ્રીમદજીના મતલબ કે એ પ્રમાણે લેખમાં પણ આવે છે પંદર ભાવની ચર્ચા, તો ત્યાં આગળ સમ્યક દર્શન સહિતની અપેક્ષાએ ભાવની વાત સમજવી. એક બીજી, હા એક બીજી વાત પણ આવે છે શાસ્ત્રની અંદર, આ વર્તમાનમાં પંચમ કાળની અંદર જે જીવ સમ્યક દર્શન કરે છે, બહુ મહત્વની વાત કહું છું, વર્તમાનમાં પંચમ કાળની અંદર જે જીવ સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે, સમાધિ મરણ પૂર્વક દેહ છોડે છે, તો આ જીવને જો સમ્યકત્વ રહ્યું તો વધારામાં વધારે 7-8 ભવની અંદર એ મોક્ષે જાય છે, વિચાર કરો તમે. અને એનું મૂળ કારણ એ છે કે અત્યારે વર્તમાનમાં હુંડા અવસર પરણી કાળ ચાલી રહ્યો છે, અને હુંડા અવસર પરણી કાળની અંદર મતલબ કે તમે બધું સાંભળ્યું હશે કેટલીક વિચિત્ર ઘટનાઓ પણ બને છે, મતલબ કે નિકૃષ્ટ કાળ કહેવામાં આવે છે. અહીંયા આગળ જીવોના પરિણામોની વક્રતા પણ ઘણી જોવામાં આવે છે, મહાદુર્લભે ધર્મની રુચિ જોવામાં આવે છે ને, અને આની અંદર જીવ જે પણ કંઈ પુરુષાર્થ કરે છે તો એનો પુરુષાર્થ વધારે કહેવાશે, આવા ખરાબ માહોલની અંદર પણ જે થોડી પણ રુચિ કરે છે તો એનો પુરુષાર્થ અહીંયા આગળ વધારે ગણવામાં આવે છે, અને આવા જીવોને જો સમ્યક્ત્વ સાથે રહે છે કન્ટિન્યુટીમાં અને સમાધિ મરણ પૂર્વક દેહ છોડે છે તો વધારામાં વધારે 7-8 ભાવની અંદર એ જીવ મોક્ષે ચાલ્યો જાય, એના વધારે ભાવ જોવામાં આવતા નથી કહેવાનો મતલબ. આવી બી વ્યવસ્થાઓ છે કહેવાનો મતલબ, બરાબર કે નહીં? હવે અહીંયા આગળ આપણે, અચ્છા બીજું કે તમે જે આજે નારાયણ અને પ્રતિનારાયણના જે જીવ ખરા ને ભાઈ, તો નારાયણ અને પ્રતિનારાયણ વાળો તો નિયમથી મરીને નરકે જાય, એ નિયમ છે, પણ જ્યારે જ્યારે પણ થશે દરેક ચોથા કાળની અંદર 9 નારાયણ ને 9 પ્રતિનારાયણ થાય જ 63 સલાકા પુરુષોમાં, તો એ લોકો પણ આવી રીતે સમ્યક દર્શન કરે અને સમ્યક દર્શનથી વરી પાછા એ ચ્યુત થાય જ, બધા જ થશે, કારણ કે નેતર જો સમ્યક દર્શનથી ચ્યુત ના થાય ને તો નરકમાં નહીં જાય. તમે સમજાવ શું કહેવા માંગે છે? આ બધી જેને કહેવાય કે આવું સિસ્ટમ છે આખી વ્યવસ્થા પ્રકૃતિની, કે આવી રીતે સમ્યક દર્શન પણ છોડશે અને વરી પાછા આવી રીતે લડાઈ બી કરશે અને આવી કસાયો પણ કરશે અને જેને કહેવાય કે નરકમાં પણ જશે, પરંતુ આ બધા જીવો નરકમાંથી નીકળશે પણ ખરા અને જેને કહેવાય બધા ઊંચા જીવો વિશેષ પુરુષાર્થ કરીને મોક્ષે પણ જતા રહેશે. દાખલા તરીકે સમજો શ્રી કૃષ્ણનો જીવ છે, તે પણ નારાયણનો જીવ હતો, તો એ પણ અત્યારે નરકમાં છે, જેને કહેવાય કે ત્રીજી નરકની અંદર છે. રાવણનો જીવ છે તે પણ નરકની અંદર છે. તો આવી રીતે પણ પ્રથમાનુયોગની અંદર આપણને જે પરિચિતમાં છે, જે શ્રી કૃષ્ણનો જીવ, રાવણનો જીવ, તો આ બધા નારાયણના જીવો, તે બધાનો આવા જ નિયોગ હોય અને એ પ્રમાણે આવી રીતે. અચ્છા આવશે સ્વર્ગમાંથી, વાત એમ છે કે તીર્થંકરનો જીવ તો સ્વર્ગમાંથી પણ આવી શકે અને નરકમાંથી પણ આવી શકે, સમજો. તીર્થંકર તરીકે અવતરવા વાળો જીવ સ્વર્ગમાંથી પણ આવી શકે અને નરકમાંથી આવી શકે, પરંતુ નારાયણ અને પ્રતિનારાયણ અને ચક્રવર્તીના જે જીવો થાય છે તે બધા નિયમથી સ્વર્ગમાંથી જ આવશે, અને ચક્રવર્તીની તો ત્રણ ગતિ એ છે, મતલબ કે મોક્ષે પણ જઈ શકે છે, જેને કહેવાય કે યા નરકમાં પણ જઈ શકે છે એવી રીતે પણ જોવામાં આવે, અને આ બંને તો નરકમાં જ જાય છે. એ પ્રમાણે બધાનો અલગ અલગ જેને કહેવાય કે સિસ્ટમો છે પરિણામ અનુસાર એ પ્રમાણે છે. હવે આપણે આગળ જોઈએ. કે જેને કહેવાય કે હવે અહીંયા આગળ સમજો કે એ જે મહાવીર સ્વામી નો જે જીવ, જેને આપણે કહીએ કે સિંહની પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કર્યા પછી સૌધર્મ સ્વર્ગમાં સિંહ કેતુ નામનો દેવ થયો, અને જેને કહેવાય ત્યાંથી પછી રાજાનો છોકરો થયો, ફરીથી પાછો દીક્ષા ધારણ કરીને આઠમા સ્વર્ગમાં દેવ થયો, ત્યાંથી પછી હરિસેન રાજાનો છોકરો, અને ત્યાંથી પછી જેને કહેવાય કે દીક્ષા ધારણ કરી અને સોળમા સ્વર્ગમાં, જેને કહેવાય સોળ સાગરની આયુમાં મહાશુક્રનો ત્યાં આગળ સ્વર્ગમાં ગયો, ત્યાંથી વરી પાછા વિદેહ ક્ષેત્રમાં જન્મ લીધો, અને ત્યાં વિદેહ ક્ષેત્રની અંદર પ્રિય મિત્ર તરીકે ચક્રવર્તી થયા. આ મહાવીર સ્વામીના જીવની વાત કરીએ છીએ. પૂર્વભવમાં ચક્રવર્તીનો જીવ થયો, અને વરી પાછો સમજો વૈરાગ્ય ધારણ કર્યો અને તપશ્ચર્યા કરીને અને બારમા સ્વર્ગમાં ગયા, અને વરી પાછી પાછા ત્યાંથી ચ્યુત થયા, અને અહીંયા આગળ નંદીવર્ધનનો પુત્ર નંદન થયો, અને અહીંયા આગળ એમને જેને કહેવાય કે તીર્થંકર, જેને કહેવાય કે મુનિ દીક્ષા અંગીકાર કરી, અને અહીંયા આગળ મુનિ દીક્ષા અંગીકાર કરીને તીર્થંકર પ્રકૃતિનો એમને બંધ કર્યો, અને તીર્થંકર પ્રકૃતિનો બંધ કર્યો, અને ત્યાંથી પછી એમને નિયમ છે ને, કારણ કે તીર્થંકર પ્રકૃતિનો બંધ કર્યા પછી વધારામાં વધારે ત્રણ ભવ હોય, એટલે ત્યાંથી ચ્યુત થઈને એ જે સોળમા સ્વર્ગમાં ગયા, અને સોળમા સ્વર્ગમાંથી નીકળીને અહીંયા આગળ જેને કહેવાય કે પાર્શનાથ ભગવાનના નિર્વાણ પછી 178 વર્ષ પછી જેને કહેવાય કે અહીંયા 24મા તીર્થંકર તરીકે આ મહાવીર સ્વામી ભગવાનનો જીવ વર્ધમાન જેને કહેવાય કે એ તરીકે એમનો અહીંયા આગળ જન્મ થયો. આ પ્રમાણે એની પૂર્વભવની જેને કહેવાય આપણે કથા આપણે જોઈ. હવે એની અંદર સમજો કે આ ભવની અંદર લગભગ આજથી 2600 વર્ષ પૂર્વ જેને કહેવાય ચૈત્ર શુક્લ ત્રયોદશીના દિવસે રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિસલા એના માધ્યમથી કુંડગ્રામની અંદર જેને કહેવાય કે બાળ વર્ધમાનનો અહીંયા આગળ જન્મ થયો. જન્મતાની સાથે જ મતિ શ્રુત અને અવધિ આ ત્રણ જ્ઞાનના ધારી જેને કહેવાય કે તીર્થંકરના જીવ હોય છે એમને પણ ત્રણ જ્ઞાનના ધારી હતા. જન્મથી જેને કહેવાય કે એ બાળ જેને કહેવાય બ્રહ્મચારી હતા, અને એમને 30 વર્ષની આયુની અંદર તીવ્ર વૈરાગ્ય જાગ્યો, અને જેને કહેવાય કે એમને મુનિ દીક્ષા અંગીકાર કરી લીધી, અને 12 વર્ષ સુધી મૌન અખંડપણે આત્માની સાધના કરી જેને કહેવાય મુનિ દશાનો કાળ, અને પછી એમને 42 વર્ષે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી, અને જેને કહેવાય કે 30 વર્ષ સુધી 42 એ અને 30 આ લગભગ એમાં કંઈક આગા પાછા થોડાક દિવસોમાં ફરક છે, એ 30 વર્ષ એમને કેવળ જ્ઞાન થયા પછી 30 વર્ષ સુધી એમને દિવ્ય ધ્વનિનો લોકોને એમનો લાભ મળ્યો અને એમને ઉપદેશ આપ્યો. એની અંદર હવે એમની જીવન ઘટનાની અંદર બાલ બ્રહ્મચારી હતા, એમના 5 નામ પ્રસિદ્ધ છે, તમને લોકોને પણ ખ્યાલ હશે, વીર, અતિવીર, સન્મતિ, મહાવીર અને વર્ધમાન. આ પ્રમાણે એમના 5 નામથી ભગવાન મહાવીરની ઓળખાણ જોવામાં આવે છે. એની અંદર જેને કહેવાય કે વર્ધમાન તો એમનું જન્મના સમયે જ એમનું રાખવામાં આવેલું એમનું નામ હતું વર્ધમાન. હવે આ જે મહાવીર સ્વામી ભગવાનનો જે જીવ હતો બાળક તરીકે, એની અંદર વીર નામ તો એટલા માટે પડ્યું હતું કે એક વાર સમજો કે શોર્ટની અંદર હું બતાવું છું કે સમજો કે સર્પને જીત્યો હતો એટલે વીર નામ પડ્યું, હાથીને જીત્યો બાળકની દ્રષ્ટિ, બાળક હતા તો પણ સર્પને જીત્યો તો જેને કહેવાય વાર જેને કહેવાય કે એ બધા બાળકો જોડે રમતા હતા તો ત્યારે સંજય અને વિજય નામના બે ચારણ રુદ્ધિ મુનિરાજ ના મનની અંદર કોઈ ઘણા કાળથી કઈ શંકા ચાલી રહી હતી, મતલબ કે કોઈ કેમને તત્વ વિશે કઈ કેમને જેને જાણકારી જોતી હતી. હવે જંગલની અંદર સમજો વિહાર કરતા કરતા દૂરથી એ બાળક ઉપર એની દ્રષ્ટિ પડી, બાળક વર્ધમાન ઉપર, અને દ્રષ્ટિ પડતાની સાથે જ એમની એ શંકાનું સમાધાન થઈ ગયું, અને એ સમાધાન થઈ ગયું તો જેને કહેવાય કે આવું વિશિષ્ટ જેને કહેવાય કે જ્ઞાન અને વિશિષ્ટ વ્યક્તિત્વના ધણી દેખીને એમનું નામ સન્મતિ એટલે સારી બુદ્ધિવાળા એવી રીતે જેને કહેવાય કે સન્મતિ નામ પડ્યું. આમ વીર, અતિવીર, સન્મતિ અને મહાવીર કેમ પડ્યું કે એમને સંપૂર્ણ રાગ દ્વેષનો અભાવ કર્યો, રાગ દ્વેષ ઉપર એમને વિજય મેળવ્યો એટલા માટે એમનું નામ મહાવીર પડ્યું. આવી રીતે જેને કહેવાય કે વીર, અતિવીર, સન્મતિ, વર્ધમાન અને મહાવીર આવી રીતે જેને કહેવાય કે 5 નામ એમના જેને કહેવાય કે પ્રસિદ્ધ છે. અને અંતની અંદર જેને કહેવાય કે આપણે દિવાળી કહીએ છીએ કે દિવાળીના દિવસે જેને કહેવાય કે જેમનો મોક્ષ થયો, અને એમની જે તિથિ તો મૂળમાં છે કારતકની છે, જેને કહેવાય કે કારતક મહિનાની આપણે હિન્દીમાં અને આપણેમાં એ બંને ડેટમાં જેને કહેવાય કે ડિફરન્સ જરા આવે છે, જે હોય તે એ પ્રમાણે જેને કહેવાય કે એની અંદર એમને જેને કહેવાય કે નિર્વાણ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને એ પ્રમાણે એમને મોક્ષ દશાની પ્રાપ્તિ કરી જેને કહેવાય. બહુ સમજવા જેવી વાત છે. એમની યાત્રા ચાલુ આપણે જોઈ હતી પુરુ રવા ભીલ. આજે એક ભીલનો જીવ આજે અહીંયા આગળ જેને કહેવાય કે ભગવાન થાય છે. ભીલનો જીવ ક્યારે કે અહીંયા આગળ રાજા ઋષભદેવ વખતે, એની પહેલા જેને કહેવાય કે એ વખતે સમજો એ કાળમાં એના પૂર્વમાં, ત્યારથી એમની યાત્રા ચાલુ થઈ તો એક કોડા કોડી સાગરમાં 42,000 વર્ષ ઓછા કરી નાખો એટલે આખો કાળ. આવી રીતે એમની ઘટના જોવો તો કેટલા બધા ચડાવ ઉતાર, ચડાવ ઉતાર, ચડાવ ઉતાર. ચડાવ ઉતારનું મૂળ કારણ શું છે? દરેક જીવના ચડાવ ઉતારનું મૂળ કારણ છે પોતાના પરિણામ. કારણ કે પરિણામ ક્યારે પણ કોઈના એક સરખા સદાકાળ રહેતા નથી અને માટે પરિણામો બદલાયા કરે છે. તો બહારના સંયોગો પણ જેને કહેવાય કે નિમિત્તના રૂપમાં બદલાયા જોવામાં આવે છે, બહારની ઘટના પણ અલગ અલગ જોવામાં આવે છે, એવી જાતનો પુરુષાર્થ પણ તીવ્રમંદ 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 જોવામાં આવે છે. પરંતુ એક વસ્તુ છે કે જીવ ગમે તેવો હોય, આપણે તેમાંથી એ શીખવાનું છે કે જીવ ગમે તેવો જ કેમ ન હોય, પરંતુ અવશ્ય આવી રીતે ગમે તેમ કરીને પણ આવી રીતે પુરુષાર્થ દ્વારા એ ભગવાન બની શકે છે. અને આજે આ પ્રમાણે આપણે મહાવીર સ્વામી ભગવાનના જીવનમાંથી આપણે પણ આ પ્રમાણે શીખીને, જેને કે કસાય અને વેરભાવ છોડીને અને પોતાની પર્યાયમાં વિતરાગ દશા પ્રાપ્ત કરીને આપણે પણ ભગવાન મહાવીર જેવું કામ કરીને પોતે મહાવીર બની જઈએ એવી આપણે અહીંયા આગળ ભાવના ભાવીએ છીએ. બરોબર? હા બોલો બોલો. હા, એટલે એમ કહેવામાં આવે છે ને જાતિ સ્મરણ એમને જ્ઞાન થયું હોય. કારણ કે શું છે કે આગળની પર્યાયમાં એમને આવી રીતે સમ્યક દર્શન થયું હોય એટલે આવી ટાઈપની એમને વાત બી તો સાંભળી હોય ને, અને આ પ્રમાણેની વાત સાંભળી હોય તો બટ નેચરલ છે. તો એ પ્રમાણે સમજો કે મુનિરાજને દેખીને હવે એ સમજો વાત એવી છે કે એક ઘટના શાસ્ત્રકાર તો બતાવે, હવે એની અંદર એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય અથવા તો સમજો મુનિરાજના કોઈ એવો જેને કહેવાય કે વાણીમાં સુસમતતા હશે, પરંતુ જેને કહેવાય કે એ શું હતું એ સમજી ગયા હતા, એના ભાવો સમજતા હતા. શાસ્ત્રની અંદર મહાપુરાણની અંદર તો એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું એમ લખ્યું છે. ખ્યાલ આવે કે નહીં? કે મતલબ એ જ્ઞાનની અંદર એવી ઘટના જેને કહેવાય કે જોઈને એમને ટૂંકમાં એ ભાવ ખ્યાલમાં આવી ગયો અને એમને પોતાનું કામ અહીંયા આગળ કરી લીધું. દાખલા તરીકે જો નરકની અંદર પણ કેટલાય જીવોને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ને, તેની અંદર જાતિ સ્મરણ પણ જેને કહેવાય કે એક નિમિત્ત કારણ તરીકે લખવામાં આવે છે. હવે અહીંયા આગળ શું પડે છે કે નરકની વેદના પણ જોવામાં આવે છે અને એ જ વખતે આવી જાતિ સ્મરણ કે પૂર્વની અંદર સમજો કે મેં આવું તત્વની વાત સાંભળવા મળી છતાં પણ પોતાનું કામ ન કર્યું અને મારા હવે દુઃખોને સહન કરવું પડે છે, તો આવો પાછો તરત વિચાર મનમાં આવીને વર્તમાન ઉપયોગને અંતર્મુખ કરીને પોતાનું આત્માનો અનુભવ કરી લે છે. તો આવી ઘટનાઓ બધી અનેક પ્રકારની બની શકે છે. ટૂંકમાં શાસ્ત્રની અંદર જાતિ સ્મરણ જ્ઞાનનું લખેલું છે એ પ્રમાણેની વાત છે એમ કહેવાનો મતલબ. ચક્રવર્તી થયા ને આપણે દાખલા તરીકે આ મહાવીર સ્વામી નો જીવ મેં તમને બતાવ્યું એક વિદેહ ક્ષેત્રમાં, એટલે જયારે એમના પછી આમાં આવ્યા ને, જેને સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થયા પછી કનકધ્વજ રાજા સ્વર્ગમાં ગયા, હરિસેન રાજા સ્વર્ગમાં ગયા અને ત્યાંથી નીકળીને વિદેહ ક્ષેત્રમાં પ્રિય મિત્ર નામના ચક્રવર્તી થયા. આ મહાવીર સ્વામીનો જીવ જ વાત કરું છું. એટલે વિદેહ ક્ષેત્રની અંદર પણ આ પ્રમાણે જેને કહેવાય ચોથા કાળની અંદર આ પ્રમાણે થતા રહે એમ કહેવાનો મતલબ. હા, આવી રીતે એટલે હા તીર્થંકરો પણ કારણ કે હા ત્યાં તો ચોથો કાળ છે એટલે ત્યાં વાતાવરણ આવી રીતે તીર્થંકરો પણ મતલબ કે એ સીટ ખાલી ના હોય એમ. ખ્યાલ આવ્યો?
અને બીજું તમે કીધું કે જે મેક્સિમમ સમ્યક દર્શન થયા પછી છૂટી જાય તો મેક્સિમમ અર્થકલ પરાવર્તન સુધી એ જીવ ફરે અને પછી એને નિયમથી સમ્યક દર્શન લઈને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાનને થઈ જાય.
હા હા હા,
તો કોઈ ભી
હા એ સાદી મિથ્યા દ્રષ્ટિની વાત છે.
કોઈ ભી જીવ હોય શકે અદભુત જીવ પરાવર્તન તો કેટલો લાંબો કાળ છે
એ તો છે પરિણામોની વિચિત્રતા ઘણો લાંબો કાળ ગણો એટલે મેં કીધું ને એક પૂતગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં પણ અનંત સાગર આવી જાય તો મતલબ કે એટલો મોટો તો એક પૂતગલ પરાવર્તનનો કાળ છે. હવે એનો અડધો તો યથા યોગ્ય જે સર્વજ્ઞ ભગવાનને પોતાના જ્ઞાનમાં જોયો તો એનો અડધો તો એ કેટલો થયો એમ કહેવાનો મતલબ. આવી જ પરિણામોની વિચિત્રતા છે એમ. હા 100% હોય શકે ને. આપણે બધા બી સાદી મિથ્યા દ્રષ્ટિ હોય શકે એમાં કોઈ. એટલે અત્યારે સમજી લો કે આપણે અત્યારે વર્તમાનમાં પંચમ કાળમાં જન્મ્યા છે એટલે જન્મથી તો નિયમથી મિથ્યા દ્રષ્ટિ હોઈએ. કારણ કે પંચમ કાળમાં અહીંયા આગળ કોઈ સમ્યક દર્શન લઈને ના જન્મે, નિયમ છે બરાબર ને. તો આપણે બધામાંથી પણ કેટલાય જીવો હોય શકે એમાં કોઈ મતલબ નવાઈની વાત નથી એમ. કોઈ જીવ મિથ્યા સાદી મિથ્યા દ્રષ્ટિ હોય તો એમાં કોઈને આગળ સમ્યક દર્શન થઈને વમી ગયું હોય ને તો એમાં આશ્ચર્યની વાત નથી, બિલકુલ હોય શકે એમ કહેવાનો મતલબ. અને વાત એવી છે કે શાસ્ત્રની અંદર ગોમટસાર કર્મકાંડની અંદર એની ચર્ચા આવે છે. એ પ્રમાણે આવે છે કે દાખલા તરીકે સમજો કે આ ચોથું ગુણસ્થાન છે ને, તો આ ચોથું ગુણસ્થાન એટલે અસંયમનું, અવિરત સમ્યક દ્રષ્ટિનું, તે કે જીવ કેટલી વાર ગ્રહણ કરી શકે એની ચર્ચા આવી છે. તો ત્યાં આગળ લખ્યું છે પલ્યનો અસંખ્યાત્મ ભાગ વાર, એટલે અસંખ તમે હવે એને મતલબ કે અસંખ્યાત વાર સમજી લો ને. પલ્યનો અસંખ્યાત્મ વાર એટલે પલ્યના અસંખ્યાતમાં ભાગમાં પણ અસંખ્યાત જેટલા સમય આવે, એક પલ્યો પમના અસંખ્યાતમાં ભાગની અંદર જેટલા સમય આવે એટલી વાર જીવ આ ચોથું ગુણસ્થાન ફરીથી પડી પડીને નવું ગ્રહણ કરી શકે છે. વિચાર કરો તમે, એટલે એમાં કોઈ પાંચમું ગુણસ્થાન પણ એટલી વાર કરી શકે છે અને એક સકળ સંયમ 32 વાર ગ્રહણ કરશે. આ પ્રમાણેના બધા મતલબ શાસ્ત્રની અંદર પણ એ બધાના ઉલ્લેખ આવેલા છે એવી રીતે. દાખલા તરીકે સ્વર્ગોનું આયુ સાગરોની અંદર હોય તો હવે સાગરોના આયુની અંદર તો જેને કહેવાય કે અસંખ્યાત અસંખ્યાત વાર પડી પડીને અસંખ્યાત વાર સમ્યક દર્શન લઈ લે છે. કોઈ કોઈ એલું મતલબ સહજતાથી લઈ લે છે, એમાં કોઈ ઓલું નથી એમ કહેવાનો મતલબ. એક જ ભાવની અંદર કેટલા અસંખ્યાત વાર પડે અને એની અંદર વરી પાછા અસંખ્યાત વાર ગ્રહણ બી કરી લે એમ કહેવાનો મતલબ. બાકી વિશેષ પુરુષાર્થ કરીને તો કેટલાક જ ભાવ ની અંદર મોક્ષે ચાલ્યા જશે એમ કેવાનો મતલબ. બરાબર કે નહીં? હા બરાબર. હવે આપણો અહિયાં સમય થઈ ગયો છે. હા હા. અને આપણે જરા કોઈ છે આપણે નીરજભાઈ કે કોણ? હા હા. અચ્છા હવે મારે કેવું હતું કે મારે બે સન્ડે હવે હું જરા નતો. હવે મારે એક વાત એ કેવી છે, આપણે અહીંયા આગળ સમજો બે સન્ડે હું નથી તો તમારે કોઈની જોડે કન્ટિન્યુટીમાં તમારે જો મેળ હોય તો જોઈ લેજો. નહીંતર મારે અહીંયા આગળ બોમ્બેમાં એક અનુભવજી કરીને છે મારા કરતી, એ પણ તમારે ત્યાં પાઠશાળા લે છે હું સમજુ ત્યાં સુધી. અનુભવજી ને વાત કરું તો એનો નંબર હું તમને આપી દઉં એમ, તમારે જોઈતો હોય તો. અથવા તો તમારે તમે જોઈ લેજો, વિચાર કરીને મને એવું હોય તો સેટરડે કેવું હોય તો સેટરડે કેજો. મારો વિચાર એ હતો કે તમારે ગેપ ના પડે, ભલે કોઈની ને કોઈની જોડે તમારું ચાલુ રહે એટલા માટે મેં તમને વાત કરી. બરાબર ને? હા. એટલે હું એમને આગળ બી કહી દઈશ કે ભાઈ આગળ થી આ પાઠ હતો એટલે એ પ્રમાણે હવે જીનવાની સ્તુતિ અને આગળનું પણ એ પ્રમાણે કરાવશે. પછી બે સન્ડે પછી હું પાછો ફરીથી કન્ટિન્યુ મારી મારે ચૈતન્ય ધામમાં શિબિર છે એટલે મારે શિબિરમાં જવાનું હતું ને એટલા માટે. બરાબર ને? ઓકે ઓકે. હા છે
સદા
જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.